சொல்றேன். நமோ ஹரிஹந்தானம், நமோ சேதானம், நமோ ஆயரியானம், நமோ வஜ்ராயானம், நமோ லோயே சர்வசாமூனம். ஏன புவனமே சீதராகவிஜ்ஞானதா சிவஸ்வரூப சிவகார். நமௌ த்ரியோக சமாரிகே. આપણે આ પાઠશાળામાં છ ઢાળાનો ટોપિક ચાલે છે. છ ઢાળામાં છ અલગ અલગ ચેપ્ટર છે, એટલે એનું નામ છ ઢાળા છે, રાઈટ? આમાં અત્યાર સુધી શું ટોપિક આવ્યો છે આપણને? શરૂઆતથી પહેલી ઢાળથી, પહેલી ઢાળમાં આપણે જીવે ચાર ગતિમાં જે દુઃખો ભોગવ્યા છે એનું આખું વર્ણન છે. સેકન્ડ ઢાળમાં હા દુઃખોનું કારણ શું છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. એમાં બે ટાઈપ છે. એક જે અનાધિકાળના મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર છે, એને કહેવાય અગ્રહિત. એ અગ્રહિત કયા છે? તો સાત તત્વની ભૂલ, કે હું જીવ છું તો મારી જાતને જીવ નથી માનતો, આ શરીર આદિ પર પદાર્થ છે પણ એને હું મારા માનું છું. આવી જે અનાધિકાળની મિસ્ટેક્સ આપણી ચાલુ છે એને અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય. અને ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર કોને કહેવાય? આ ભાવમાં જે નવું ગ્રહણ કરેલું હોય બાય રીડિંગ બુક્સ ઓર બાય લિસનિંગ ટુ સમબડી વી ગ્રાસ્પ ન્યૂ થિયરીઝ આ ભાવમાં, તો એને કહેવાય ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. કોઈ એક્ઝામ્પલ આપી શકે વોટ ઇઝ ગ્રહિત આ ભાવમાં? એવું શું આપણે ગ્રાસ્પ કરીએ? હા રાઈટ, કાંઈ પણ નવું કામ કરવું હોય તો એલા ગણપતિને આપણે પૂજીને કરવું પડે. દીઝ આર ઓલ આ ભાવમાં નવી ગ્રહણ કરેલી વિપરીત માન્યતા. હવે એનાથી છૂટીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કેવી રીતના પ્રાપ્ત થાય? ફર્સ્ટ ઓફ ઓલ આ જે ચાર ગતિમાં શું કામ ભમ્યા છે? બિકોઝ ઓફ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, રાઈટ? તો એ કેવી રીતના સ્ટોપ થાય? તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાથી, વિચ ઇઝ સાત તત્વની સાચી માન્યતા કરવી, સાચા દેવશાસ્ત્ર ગુરુને ઓળખવા, એક્સેટ્રા. વોટ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ મેસેજ જૈનિઝમમાં? ક્યાંયથી પણ કોઈ પણ શાસ્ત્ર તમે વાંચો ને, ધ ક્રક્સ ઓફ ધ મેસેજ ઇઝ પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને ઓળખો, એ જ હું છું એવું માનો અને એમાં જ રૂચિ કરો, એમાં જ લીન થાઓ, એમાં જ તમારા વિચારોને એનગ્રોસ કરો. દેટ ઇઝ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, બરાબર? હવે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું વર્ણન બે પ્રકારે છે. કયા બે પ્રકારે? નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય એટલે તો જેવું એકચ્યુઅલ વસ્તુ, એકચ્યુઅલ મેસેજ છે એવો ડાયરેક્ટલી કહી દેવો. જે હમણાં આપણે વાત કરી ને, પરદ્રવ્યથી પણ પોતાને આત્માને ઓળખો, એમાં જ લીન થાઓ અને એવી રીતના તમે ભગવાન થઈ શકો છો, રાઈટ? એ નિશ્ચય એટલે ડાયરેક્ટ મેસેજ તો આટલામાં કહી દીધો. દેટ ઇઝ ઓનલી વન સેન્ટેન્સ આન્સર. પણ એ વન સેન્ટેન્સ આન્સરથી આપણને કંઈ બધું સમજાતું નથી. સો વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન લિટલ મોર ડિટેલ્સ. દેટ ડિટેલ્સ આર કે સાચા દેવ કેવા હોવા જોઈએ, સાત તત્વો કોને કહેવાય, ગુરુ કેવા હોય, જીનવાણી કેવી હોય. હવે ગુરુ કેવા હોય ને જીનવાણી કેવી હોય, દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બ્રિંગ અસ ટુ અવર આત્મા ડાયરેક્ટલી. એમણે પછી જે મેસેજ કીધા છે એને આપણે ફોલો કરીને ઇનડાયરેક્ટલી વી આર ગોઈંગ ટુ કમ ટુ આત્મા, રાઈટ? સો ધીસ ઇનડાયરેક્ટ વે ઇઝ કોલ્ડ વ્યવહાર. અને ડાયરેક્ટ કહેવામાં આવે એને કહેવાય નિશ્ચય. તો હવે હેન્સફોર્થ એ થર્ડ ઢાલની સેકન્ડ ગાથા પછી એવરીથિંગ ઇઝ વ્યવહારનું ડિટેલ્ડ એક્સપ્લેનેશન. બિકોઝ જે નિશ્ચય હતો દેટ ઇઝ ઓલરેડી સેડ ઇન વન ગાથા, રાઈટ? તો હવે ડિટેલમાં શું છે કે પહેલાં તો જીવના કેટલા ટાઈપ્સ છે બતાવે છે. કેટલા ટાઈપ્સ છે જીવના? ત્રણ ટાઈપ આપણે જોયા હતા, યાદ છે ને? બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. વેરી ગુડ. પછી અજીવના પાંચ ટાઈપ આપણે જોયા, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, રાઈટ? અને એના પછી બધાનું ડિટેલ એક્સપ્લેનેશન, પુદ્ગલ કોને કહેવાય, એની કેટલી ક્વોલિટીઝ છે, મેઇન ચાર ક્વોલિટી છે, સ્પર્શ રસ ગંધ વર્ણ, એના સબ એ જોયેલો. એના સબ પાર્ટ કરવામાં આવે તો ધેર આર 20 સબ પાર્ટ. કે વર્ણ એટલે કલર કેવો હોય તો રેડ, ગ્રીન, યલો, બ્લેક એન્ડ વ્હાઈટ. રસ કેવો હોય, રસ તો ખાટો, મીઠો, કડવો, કસાયેલો, આદિ આદિ. એટલે ધેર આર 20 સચ સબ બાયફર્કેશન. એના પછી જીવના પરિણામોમાં આવે છે તો આશ્રવ, બંધ, સંવર, નિજરા ને મોક્ષ. જીવના કોઈ પ્રત્યેના અટેચમેન્ટના ભાવ અથવા તો અટેચમેન્ટને કારણે એના ઉપર આપણને લાઇકિંગ થવું, રાગના ભાવ અથવા તો ડિસલાઇક થવું, દ્વેષના ભાવ, આ મોહ રાગ દ્વેષના ભાવ ઇઝ કોલ્ડ આશ્રવ. પછી એમાં જ જોડાયેલા રહેવું, મોહ રાગ દ્વેષના ભાવોમાં જ કન્ટિન્યુઅસ જોડાયેલા રહેવું એને કહેવાય બંધ. એમાંથી છૂટીને પોતાના આત્માને ઓળખીને આ હું છું એવો નિર્ણય કરવો એને કહેવાય સંવર. એમાં ને એમાં વધારે ને વધારે ઇન્ટ્રોસ્પેક્શનમાં રહેવું, દેટ ઇઝ કોલ્ડ નિર્જરા. અને કાયમ માટે એવી રીતના રહેવું, દેટ ઇઝ મોહ. બરાબર, આટલું આપણે જોયું. એના પછી જોયું કે જે જીવ આવું કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તો એની ક્વોલિટીઝ કેવી હોય છે. બરાબર, કઈ ક્વોલિટીઝ જોઈએ આપણે? આઠ પ્રકારના એમના અંગ જોયા ને, આઠ અંગ જોયા સમ્યક દ્રષ્ટિના, આઠ અંગ. નિશંકિત એટલે હવે એમને કોઈનામાં ડાઉટ નથી. નિકાંક્ષિત, કોઈ કોઈ ઈચ્છા એમને એટલે કોઈ પર પદાર્થમાંથી એમને કાંઈ એક્સેસિવ ઈચ્છા નથી. પછી નિર્વિચિકિત્સા, અમૂળ દ્રષ્ટિ, આદિ આદિ. પછી ધેર આર 25 ટાઈપ્સ ઓફ દોષ જે એમનામાં નથી હોતા. કેવા દોષ નથી હોતા? કે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને નથી માનતા, એમના કોઈ સેવક હોય એટલે કે કોઈ ફોલ્સ ગુરુ આદિ હોય તો એમને ફોલો નથી કરતા. એ આ જે આઠ અંગ છે એનાથી ઓપોઝિટ આઠ ગુણો, અરે આઠ દોષો હોય છે. એ આઠ દોષો સમ્યક સ્વને નથી અને એમને આઠ ટાઈપના ઈગોઝ નથી. કયા છે? જાતિમદ, કુલમદ, રૂપમદ, આઈ એમ વેરી બ્યુટિફુલ, પછી બલમદ, આઈ એમ વેરી તાકાતવર, એવા ટાઈપના એમને ઈગોઝ હતી. કેમ કે બધું તો શરીરને રિલેટેડ છે ને અને એ પોતાને તો આત્મા માને છે. તો આવા ટાઈપના સમ્યક્તિના ગુણો આપણે જોયા. નાઉ વી એન્ટર્ડ ઇન ટુ ફોર્થ ઢાલ. ફોર્થ ઢાલમાં શેનું વર્ણન છે? સમ્યક જ્ઞાન અને શ્રાવકના સમ્યક ચારિત્ર. જો જેવી રીતના સમ્યક દર્શન કોની પર્યાય છે, મતલબ કોનું ફોર્મ છે? શ્રદ્ધા, એટલે કે જીવ જે બિલીવ કરે છે ને, એ બિલીવનું પ્રેઝન્ટ ફોર્મ ઇઝ કોલ્ડ સમ્યક દર્શન. વોટ એમ આઈ બિલીવિંગ રાઈટ નાવ? કે આઈ એમ ધીસ ટોલ, આઈ એમ વેરિંગ વ્હાઇટ ક્લોથ્સ, આઈ એમ ધીસ ફેર ઓર ધીસ ડલ. બરાબર, આઈ એમ બિલીવિંગ ઓલ ઓફ દેટ, એ મારી પ્રેઝન્ટ બિલીફની માન્યતા છે ને. એટલે આઈ એમ ધીસ એ માનવું એ મિથ્યા દર્શન છે. કેમ કે શરીરને પોતાનું માને છે. જે જીવ શરીરની જગ્યાએ આત્માને પોતાનું માને એને સમ્યક દર્શન. એ તો બિલીવની પ્રોપર્ટી થઈ. અને એક પ્રોપર્ટી જાણવાની છે. એ બિલીવ છે ને, એથી આપણું જ્ઞાન તો કોન્સ્ટન્ટલી ચાલે છે ને. વી થિંક અબાઉટ સમથિંગ ઓર ધી અધર કોન્સ્ટન્ટલી. એ બિલીવ ઇઝ લાઈંગ અંડર દેટ કોન્સ્ટન્ટ નોલેજ. જેવી રીતના કે ફોર એક્ઝામ્પલ, કુશે દાઢી રાખી છે. શું કામ રાખી છે? કેમ કે હી બિલીવ દેટ દેટ લુક્સ ગુડ. સી, એવરીબડી બિલીવ સમથિંગ ઓર ધી અધર. અને એ માન્યતા જે છે ને એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. જ્ઞાનનું કામ શું છે? જાણવું, જે આપણું સરફેસ પર એક જાણવાનું કામ ચાલે છે ઈ. તો એમાં હું મારી જાતને આત્મા જાણું તો એને કહેવાય સમ્યક જ્ઞાન. સમજાય છે? વોટ ઇઝ ધ ડિફરન્સ? એક કનેક્શન બેસે છે. There are three things: Shraddha, Gnan ne Charitra. You have to understand the function of these three very very perfectly, otherwise agar kai nahi samjha. Shraddha, Gnan ane Charitra. Let's take a simple colloquial example. For example, she doesn't want to become a doctor, right? અભિષા, શી ડઝન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર. તો આ કેમ શી ડઝન્ટ વોન્ટ ટુ બીકમ અ ડોક્ટર? બીકોઝ ધેર ઇઝ અ બિલીફ એટ સમ પોઈન્ટ કે દિસ ઇઝ હાઉ ડોક્ટર્સ લાઈફ ઇઝ એન્ડ આઈ ડોન્ટ લાઈક ઇટ, રાઈટ? દેટ બિલીફ ઇઝ કોલ્ડ શ્રદ્ધા. Now, every day in life, ma, she is studying something or the other. She is consciously making a decision that I don't want to take this, I am going this way. I will take science, commerce, whatever. Right? A je constant apna je everyday life ma je apna decisions thinking karine laiye che, that is all gnan. Sorry? Yes, that is knowledge. That is gnan. But that knowledge imbibition is also a part of your everyday decision making. Na? Ke you have done your homework and then you have decided ke nahi, I want to take this. So, e aku gnan nu karya chhe. See, gnan nu function is not only to perceive and get information, but also to evaluate information and come to a decision. Everything is gnan. And pachi aave charitra. ચારિત્ર ઇઝ યોર એક્ચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન. જે આપણે સપોઝ કંઈક જાણ્યું, એ જાણીને, સપોઝ ઇફ આઈ ટેક એન આઈસક્રીમ, આઈ ટેસ્ટેડ ઇટ, આઈ ગોટ ધ ઇન્ફોર્મેશન કે એનો ટેસ્ટ કેવો છે, રાઈટ? દેટ ઇઝ જ્ઞાન. હવે મને આ ભાવ્યો, દેટ ફિલિંગ ઇઝ ચારિત્ર. સમજાય? ચારિત્ર ઇઝ એકચ્યુઅલી આવર ફિલિંગ, જે આપણે એને આઈ લાઈક ઇટ, આઈ ડિન્ટ લાઈક ઇટ, એ જે આપણે બાયફર્કેશન જે કરીએ છીએ, દેટ ઇઝ ચારિત્ર. આટલું ક્લિયર છે? ધીઝ આર બેઝિક ફંક્શન્સ ઓફ જીવ, એટલે ધીસ અપ્લાયઝ ટુ ઓલ સિચ્યુએશન. શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચે ડિફરન્સ. સી, શ્રદ્ધા વોઝ યોર બિલીફ અર્લિયર કે આઈ વોન્ટ ઇટ આઈસક્રીમ, આઈ લાઈક ઇટ. If you haven't even eaten it, but you have at the back of your mind ke I like ice cream, that is shraddha. Shraddha is always hidden, it doesn't come out in our day to day life. Apni koi pan manyatao che ne, e always hidden che back of the mind. E manyata ne shraddha kevay. Gnan is actual perception, right? Actual janavu. Ane charitra etle વોટ એવર આપણે જાણ્યું એને શ્રદ્ધા સાથે કોરિલેટ કર્યું, અને ધેન વી કેમ ટુ અ ફિલિંગ કે ના, જો આઈ હેડ અ બિલીફ કે આઈ લાઈક આઈસક્રીમ, ધીસ ઇઝ આઈસક્રીમ ટેસ્ટિંગ, સો ઇટ ઇઝ ગુડ. સો ઇટ ઇઝ ગુડ ઇઝ ચારિત્ર. કન્ક્લુઝન એન્ડ યોર થિંક ઓફ ઇટ ધીસ વે, ધીસ ઇઝ યોર એકચ્યુઅલ બિલીફ, ધીસ ઇઝ યોર પરસેપ્શન ડે ટુ ડે, અને ડે ટુ ડે પરસેપ્શનને તમે બિલીફ સાથે કોરિલેટ કરીને ધેન યુ એકચ્યુઅલી ગેટ ઇન ટુ ફિલિંગ, દેટ ઇઝ ચારિત્ર. ઇમ્પ્લિમેન્ટ બેસિકલી રિઇન્ફોર્સમેન્ટ ઓફ શ્રદ્ધા. હા, ઇન અ વે, બટ યુ કાન્ટ સે રિઇન્ફોર્સમેન્ટ.
ઇટ કુડ ઓલસો બી કોન્ટ્રાડિક્ટરી, ઇટ્સ લાઈક સપોઝ યુ લાઈક આઈસક્રીમ એન્ડ યુ હેડ ઇટ એન્ડ યુ ડિડન્ટ લાઈક ઇટ.
હા,
તો ડિડન્ટ લાઈક બીકમ્સ પાર્ટ ઓફ ચારિત્ર.
સી, ધેર ઇઝ અ શ્રદ્ધા, ધેર ઇઝ અ માન્યતા એટ અ બેક ઓફ યોર માઇન્ડ. And you are constantly challenging that whenever you perceive new information. Whenever the new information is as per Shraddha, you reinforce it and you say, I liked it. So, Charitra will reinforce Shraddha further. But it is not necessarily that every time you reinforce it. For example, you have a friend and he is a very good friend of yours. You believe him or her a lot. But there was an incident where he or she didn't back you. So, apni belief shu hati? Ke he is a good friend. But, aa incidents ma he didn't back me. So, that belief was challenged. And you started changing that belief. Ke now I am skeptic whether he is actually a good friend or not. Right? So, all of that is actually challenging your Shraddha. In our day-to-day life, we are doing similar thing. Our Shraddha is that we are body. Aa sharir hu chu. Right from the birth to our death. So whatever is good for our body, we like that. And whatever is not good for the body, we don't like it. Right? For example, સિમ્પલ થિંગ્સ લાઈક ગરમીના ટાઈમમાં આપણને ગરમી ન ગમે, રાઈટ? કેમ ન ગમે? બિકોઝ આર બોડી ટેમ્પરેચર ઇઝ 37, સો વી લાઈક ધી સરાઉન્ડિંગ ટુ બી ઓલ્સો કુલર, નોટ વેરી વોર્મ. સો જ્ઞાનનું કામ ખાલી જાણવાનું છે. જ્ઞાન ઇઝ ઇમોશનલેસ ઇન અ વે. ઓલ ધ ઇમોશન્સ ફોલ ઇન ચારિત્ર. જ્ઞાન ઇઝ ઓનલી પ્યોર નોલેજ, જે આપણે ખાલી જે પરસેપ્શન ને રિસેપ્શન કરીએ છીએ એને આપણે શ્રદ્ધા સાથે કોરિલેટ કરીએ છીએ. હવે અહીંયા શું કહે છે? આપણે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર શું છે? કે હું શરીરને મારું માનું છું, દેટ ઇટ સેલ્ફ ઇઝ રોંગ. ઇટ્સ અ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ જૈનિઝમ કે શરીર અલગ છે અને આત્મા અલગ છે. વી હેવ ટુ, ઇન ધ પ્રોસેસ ઓફ મોક્ષ માર્ગ, વી હેવ ટુ ચેલેન્જ દેટ બિલીફ. હાઉ ડુ વી ડુ દેટ? તો આ જ્ઞાનથી વી સ્ટડી સેવરલ થિંગ્સ, વી થિંક અબાઉટ ઇટ કે જીવ અલગ છે કે નહીં, આ મરતી વખતે જીવ જુદો થાય છે કે બોડી સાથે જ વયો જાય છે, કે કેવી રીતના થાય છે. ઓર આજે બધા આપણને ઇમોશન્સ જે થાય છે એ ઇમોશન્સ આ બોડી કરે છે કે કોઈ અલગ એન્ટિટી કરે છે. આવું વિચાર કરી કરીને જીવની એક એન્ટિટી અલગ છે એવી આપણી બિલીફ ઊભી થાય છે, સમજાય છે? એવી બિલીફ ઊભી થાય છે. ધેન વિથ ધ જ્ઞાન યુ કીપ ઓન રિઇન્ફોર્સિંગ દેટ બિલીફ કે ના, હું તો આત્મા જ છું, હું આ શરીર નથી. કેમ કે આ શરીરમાં જે પણ ચેન્જીસ થાય છે, વ્હાઇટ હેર આવે છે કે આપણા ઓલા રિંકલ્સ ને બધું આવે છે, ડુ આઈ વોન્ટેડ ટુ કમ? આઈ ડોન્ટ વોન્ટેડ ટુ કમ, સો આઈ કાન્ટ કંટ્રોલ ધીસ બોડી બીકોઝ ઇટ્સ અ સેપરેટ એન્ટિટી અને જીવ ઇઝ અ સેપરેટ એન્ટિટી. આવું વિચાર કરી કરીને હું જીવ છું એવી બિલીફ કરવી, દેટ ઇઝ કોલ્ડ સમ્યક દર્શન, રાઈટ? નાવ વી આર ગોઈંગ ફર્ધર. ધીસ વી કવર્ડ ઇન ધ થર્ડ ડાલ. ફોર્થ ડાલમાં શું આવ્યું? કે ઓકે, વન્સ હેઝ ઓલરેડી અચીવ સમ્યક દર્શન, વોટ નેક્સ્ટ? નેક્સ્ટ ઇઝ કે યુ કીપ ઓન રિઇન્ફોર્સિંગ દેટ બાય રિઇન્ફોર્સિંગ યોર સમ્યક જ્ઞાન. કેમ કે ઓકે, સી એવરીથિંગ દેટ વી ડુ, ઓલ ધ પ્રોસેસીસ દેટ વી ડુ ઇઝ ઇન જ્ઞાન. ફોર એક્ઝામ્પલ, યુ આર મેકિંગ અ ડિસિઝન વેધર યુ વોન્ટ ટુ ટેક સાયન્સ ઓર કોમર્સ, ફોર એક્ઝામ્પલ, આફ્ટર યોર 12th, ઓર યુ આર મેકિંગ અ ડિસિઝન વોટ ટુ ડુ આફ્ટર યોર બેચલર્સ. સો ફર્સ્ટ યુ વિલ ડુ બ્રેઇન સ્ટોર્મિંગ, યુ વિલ થિંક અબાઉટ વેરિયસ ઓપ્શન્સ દેટ યુ હેવ, અને યુ વિલ પુટ ઇટ ઓન પેપર કે આઈ કેન ડુ ધીસ 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 દેટ. Then you will start researching each option. Upar you will think ke ama what are the pros, what are the cons, kya mare javu padse bhanva, what are my chances, mane malse admission to kevi college ma malse ke whatever, right? So this is all gnan, right? This is all analysis. Once you do this entire analysis, then you make a logical decision ke na, among all of these, this sounds most appropriate, so I should be doing this. So all of this analysis and decision is still gnan. Once you made the decision and you get convinced ke nahi, this is what I should be doing, that conviction is shraddha. Got it? And once you've convinced yourself, then you actually start following that course and applying for that, or the entire process of application, buying books, going to the classes, studying, that everything is charity. સમજાય છે? સો જ્ઞાન ડઝ મોસ્ટ ઓફ ધ ઇનિશિયલ જોબ ઓફ ડુઇંગ ધી એન્ટાયર એનાલિસિસ. સિમિલરલી હિયર, આપણા શરીરથી આત્માને જો જુદો પાડવાનો છે તો જ્ઞાન વિલ હેવ ટુ ફર્સ્ટ ડુ ઓલ ધી એનાલિસિસ. યુ પુટ ઓલ ધ ડિફરન્ટ ફેક્ટર્સ ઓન અ પીસ ઓફ પેપર એન્ડ યુ એનાલાઇઝ કે વેધર આવી રીતના થાય છે કે નહીં, આ જીવ રિયલી વિચાર કરે છે કે નહીં, આ જ્ઞાન કોણ કરે છે, શરીર કરે છે કે કેવી રીતના કરે છે. Now you have done that analysis and you have made a decision ke na jeev hu chu, I am jeev, then you get convinced. That conviction is samyak darshan. Once you have done that, then you come into the implementation stage, right? Jevitna ola course ma you have come into implementation stage. So implementation stage is where gnan and charitra comes again. Samyak darshan thai gaya pachi tamare apne જે જીવ અને પર પદાર્થો છે એનો ફરીથી વિચાર કરીને જીવ જુદો અને પરપદાર્થ જુદા એવું દ્રઢ નિશ્ચય થાય છે. એવો દ્રઢ નિશ્ચય થતા આ જીવનું વૈરાગ્ય વધે છે. વૈરાગ્ય એટલે છે કે બહારમાં જે આપણે અટેચમેન્ટ પહેલાં કરતા હતા અને લાઇકિંગ ડિસલાઇકિંગ કરતા હતા, નાવ એવરીથિંગ વિલ બીકમ યુનિફાઈડ. કેમ કે હું જીવ અલગ છું, આ બાકી બધું અલગ છે, બાકી બધું અલગ છે તો બધા પદાર્થ સમાન છે. તો સમાન છે તો મને એમાં કંઈ કોઈ પર્ટિક્યુલર વેજીટેબલ ભાવે છે કે પર્ટિક્યુલર રેસીપી નથી ભાવતી, એવા હવે કોઈ ડિસ્ટિંક્શન નથી. થિંગ્સ ગેટ જે છે, ઇટ ડઝન્ટ મેટર, ફૂડ ઇઝ ફોર ઇટિંગ, એવી સમાનતા બધામાં આવે છે, એને વૈરાગ્ય કહેવાય છે. ના ના, સી સમ્યક દર્શન ઇઝ કોલ્ડ ચેલેન્જિંગ ધ બિલીફ, અને યુ અચીવડ એવરીથિંગ, સો યુ ક્રોસ ધેટ સ્ટેજ, નાવ યુ મૂવિંગ ફર્ધર. જેવી રીતના ફોર એક્ઝામ્પલ આપણે ગુરુદેવશ્રી હતા ને, તો ગુરુદેવશ્રી વો સમ્યક દ્રષ્ટિજી, રાઈટ? સો યુ હેવ અચીવડ અ સર્ટન લેવલ. હવે એના પછી આગળ જઈને કુનકુંદાચાર્ય આદિ જે એમનાથી પણ મહાન જીવો હતા, હવે ત્યાં કેવી રીતના પહોંચાય એની વાત ચાલે છે. સમજાય છે? સો વી આર બેઝિકલી નાવ વી આર ઇન ફિફ્થ સ્ટાન્ડર્ડ, બટ વી આર ઓલરેડી સ્ટડીંગ અબાઉટ એન્જિનિયરિંગ ઇન અ વે, કેમ કે આપણે સમ્યક દર્શનને બધું ભણી લીધું છે. નાવ વી આર લુકિંગ અહેડ કે આગળના જીવો હવે કેવી રીતના વિચાર કરે છે, કેવું કામ કરે છે. સમજાય છે? સો ધીસ વોઝ ધ ટોપિક દેટ વી કવર્ડ ઇન ફોર્થ ટાઈમ. શું કવર થયું? કે સમ્યક જ્ઞાની શું કરે છે? તો પોતાના આત્માનો વારંવાર વિચાર કરીને એની જ પુષ્ટિ કરે છે. પછી એમાં આપણને જ્ઞાનના સબ ટાઈપ્સ આપણને બધા દેખાડ્યા હતા, યાદ છે? ધેર આર ટુ ટાઈપ્સ ઓફ જ્ઞાન. વન ઇઝ પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ એટલે કે જે ડાયરેક્ટ આત્માથી જ જાણે છે એને પ્રત્યક્ષ કહેવાય છે. જેવી રીતના અવધિ મન પર્યાય અને કેવળ જ્ઞાન, અને પરોક્ષ ઇઝ મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન. એના પછી આપણે શ્રાવકના 12 પ્રકારના વ્રતોનું વર્ણન જોયું હતું. ધીઝ આર ઓલ ટોપિક્સ વી હેવ કવર્ડ, એટલે આઈ એમ ગોઈંગ અ લિટલ ફાસ્ટર. એટલે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, બરાબર, અને એમને અંતરમાં વૈરાગ્ય વધ્યો છે, તો એમને ઓટોમેટિકલી બહારથી અમુક વસ્તુઓ છોડવાનો ભાવ થાય છે. તો કઈ વસ્તુ છોડવાનો ભાવ થાય છે? તો પહેલા તો 5 પ્રકારના પાપ છે. 5 પાપના નામ ખબર છે? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. હિંસા એટલે કોઈને મારવું, જૂઠ જૂઠું બોલવું, ચોરી કરવી, કુશીલ એટલે મિસકન્ડક્ટ કરવું, અને પરિગ્રહ એટલે એક્સેસિવ સ્ટોરેજ આપણી પાસે કરવું, એક્સેસિવ ગ્રીડને કારણે બધું જમા કરવું, બરાબર. તો જે સમ્યક દ્રષ્ટિ જીવ છે અને જેને વૈરાગ્ય વધ્યો છે, તો હી હેઝ નો ઇન્ટેન્શન ઓફ ડુઈંગ હિંસા. સમજાય છે? તો જે ત્રસ જીવો કહેવાય છે, 2 સેન્સ્ડ એન્ડ મોર, 2, 3, 4 અને 5 સેન્સ્ડ જીવ, એમની તો સમ્યક દ્રષ્ટિ જીવ આ હિંસા કરતા જ નથી, પણ બીકોઝ હી ઇઝ સ્ટીલ લિવિંગ ઇન સંસાર આપણી જેમ, તો પાણી પીએ છે કે જમવાનું બનાવવા માટે ગેસ જલાવે છે, તો એ બધા જીવોનો હજી હિંસા થાય છે. નાવ વી આર કોરિલેટિંગ 3 જીવ, એમ વિચાર કરો. એક તો મિથ્યા દ્રષ્ટિ જીવ છે આપણા જેવા, ઓર સમ્યક દ્રષ્ટિ બટ વિધાઉટ એની વ્રત, એમને એક કેટેગરીમાં નાખો. બીજી કેટેગરીમાં શ્રાવક, એટલે જે આમનાથી વધારે વૈરાગ્યમાં થોડાક વધ્યા છે. લેટ મી પુટ ઇટ ઓન, થોડુંક ખ્યાલમાં આવે. એક છે મિથ્યા દ્રષ્ટિ પ્લસ સમ્યક દ્રષ્ટિ પણ અવ્રતિ. અવ્રતિ એટલે એમણે હજી કોઈ વ્રત લીધા નથી. પછી છે અણુવ્રતિ શ્રાવક. અણુવ્રતિ શ્રાવક અને મહાવ્રતિ મુનિરાજ. ફરીથી થોડું કોન્ટેક્ટ જોઈએ કે જે જીવે પોલીસ શ્રદ્ધાને ચેલેન્જ કરીને પોતાને આત્મા માની લીધો છે, રાઈટ, એનાથી આગળ હવે ધર્મનો પુરુષાર્થ કરતા જાય તો એમને અંદરથી વૈરાગ્ય વધે છે. થી ખાલી વૈરાગ્ય નથી વધતું, એટલું શ્રદ્ધા પણ એમને વધારે ને વધારે સ્ટ્રોંગ થતી જાય છે. જ્ઞાનમાં પણ આત્મા છું એવો નિર્ણય વધારે ને વધારે વધતો જાય છે. અને ઓલું ચારિત્ર હતું એટલે બહારમાં રાગ દ્વેષના જે પરિણામ છે એ પણ ઓછા થતા જાય છે. હવે એ ઓછા થતા એમને ઓટોમેટિકલી અમુક વ્રત લેવાનો ભાવ આવે છે. તો એ વ્રતોનું હવે આ ગ્રેડેશન આપણે જોઈએ છે. અહીંયા એમ સમજો અવ્રતી છે, એટલે દેર ઇઝ નો વ્રત, ધીસ ઇઝ ઝીરો, ધીસ ઇઝ મહાવ્રતી ઓર સકલ વ્રતી, વિચ મીન્સ ઇઝ 100%. તો ધીસ ફેઝ ઇઝ ઇન બિટવીન. આપણે આ ફેઝનું જે ચોથી ઢાળના સેકન્ડ પાર્ટમાં આપણે આનું આખું વર્ણન જોયું હતું. તો દેર આર 12 ટાઈપ ઓફ તપ જેનું આપણે આખું વર્ણન ચોથી ઢાળમાં જોયું. 5 પ્રકારના પાપ છે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. તો એ 5 પાપનો ત્યાગ આમને જરાય પણ નથી, આમને 5 પાપનો ત્યાગ જરાય નથી, આમને તો 100% ત્યાગ છે. સમજાય છે? ઇનકો પતા સબ હૈ લેકિન ઇમ્પ્લિમેન્ટ નહીં કર પાતા ઇતના ઇઝીલી. જેવી રીતના કે સપોઝ કોઈ જીવ છે, નાવ હી હેઝ ડિટેક્ટેડ ડાયાબિટીસ, તો એ ડાયરેક્ટલી પહેલા જ દિવસે શુગરને બધું બંધ કરી દે છે? બંધ નથી કરતો. હજી હી હેઝ અન્ડરસ્ટુડ કે હી હેઝ ગોટન ડાયાબિટીસ, સો હી નીડ ટુ કંટ્રોલ ઇટ, પણ એ ડાયરેક્ટ થતું નથી. ધ ઇમ્પ્લિમેન્ટેશન ટેક્સ સમ ટાઈમ. તો જ્યારે હી ઇઝ કમ ઇન ટુ કમ્પ્લીટ કંટ્રોલ, દેટ ઇઝ 100%. એટ ધીસ પોઈન્ટ હી ઇઝ કમ્પ્લીટલી અનકન્ટ્રોલ્ડ when he has detected diabetes. But in between, he will be controlled a little bit, but sometimes he will get carried away. That phase will also come. બરાબર? એટલે આમનું એવું છે. આ કેવા છે? સમ્યક દ્રષ્ટિ છે, એટલે અંદર બિલીફ ચેન્જ થઈ ગઈ છે. પણ બહારથી જોઈએ તો આપણા જેવા જ છે, there is no difference. He will still go to watch movies. He will still, મતલબ he, અંદરથી શ્રદ્ધા એમ છે કે હું જીવ છું, પણ બહારમાં એમનું કોન્ડક્ટ એક્ઝેક્ટલી આપણા જેવું જ છે. ધેર ઇઝ નો ડિફરન્સ. અમુક સમ્યક દ્રષ્ટિજી ગુરુદેવશ્રી જેવા પણ હોય, વિચ ઇઝ એમની લાઈફ તો બહુ જ અલગ હતી. એક જ રૂમમાં રહે. ગુરુદેવશ્રી ઇઝ સ્ટીલ ઇન ધીસ કેટેગરી, પણ હી ઇઝ પ્રોબેબલી અપ્રોચિંગ ટુવર્ડ ધીસ કેટેગરી. પણ સમ્યક દ્રષ્ટિજી કહેવાય, અંદરમાં બિલીફ ચેન્જ થઈ ગયો. અરે ઇવન અમુક ડોગ્સ ને બધા પણ સમ્યક દ્રષ્ટિ હોઈ શકે. આમ રસ્તે ચાલતા હોય, ફૂડ ગોતતા હોય, વી વિલ નોટ નો વોટ ધે બિલીવ ફ્રોમ ઇનસાઇડ. સમજાય છે? હવે આ જીવ કેવા છે? જેમને અંદરથી વૈરાગ્ય બહુ વધી ગયો છે, તો હી વોન્ટ્સ ટુ નાવ ડોન્ટ ગેટ ઇન્વોલ્વડ ઇન ટુ ઓલ વર્લ્ડી થિંગ્સ, હી વોન્ટ્સ ટુ કટ ઓફ સ્લોલી સ્લોલી. તો એ કટ ઓફ કરવા માટે અમુક પ્રકારના વ્રત લે છે. સોરી, તપ, 12 પ્રકારના વ્રત. એ કટ ઓફ કરવા માટે અમુક વ્રતો લે છે. એ વ્રતને 12 વ્રત કહેવાય છે. ધીસ 12 વ્રત ઇઝ કેટેગરાઇઝ ઇન્ટુ 3 મેઇન ટાઈપ. એકને કહેવાય છે અણુવ્રત, પછી ગુણ વ્રત અને શિક્ષા વ્રત. તો અણુવ્રત આર બેઝિક વ્રત, જે આ 5 પાપ છે ને એનાથી અગેન્સ્ટમાં પાર્શિયલ કંટ્રોલ, દેટ ઇઝ કોલ્ડ અણુવ્રત. ગુણવ્રત એટલે શું? કે આ જે અણુવ્રત જે એમણે લીધા છે એને સપોર્ટ કરવા માટે અથવા એમાં જ વૃદ્ધિ કરવા માટે દેર આર સર્ટન અધર 3 વ્રત ટેકન, દેટ ઇઝ કોલ્ડ ગુણવ્રત. અને શિક્ષાવ્રત એટલે ઇટ ઇઝ અ પ્રેક્ટિસ ફોર ધ નેક્સ્ટ લેવલ. નેક્સ્ટ લેવલની પ્રેક્ટિસ કરવા માટે જઈને અહીંયા જે વ્રત લેવામાં આવે એને શિક્ષાવ્રત કહેવાય છે. બરાબર? તો 12 પ્રકારના વ્રતના નામ કોને ખ્યાલ છે? અણુવ્રત કયા કયા છે? અહિંસા અણુવ્રત, સત્ય અણુવ્રત, અચૌર્ય અણુવ્રત, બ્રહ્મચર્ય અણુવ્રત અને પરિગ્રહ પરિમાણ વ્રત. અપરિગ્રહ નહીં, પરિગ્રહ પરિમાણ વ્રત. ગુણવ્રત કયા છે? દિગ્વ્રત, દેશવ્રત અને અનર્થ દંડ ત્યાગવ્રત. ને શિક્ષાવ્રત, સામાયિક વ્રત, ઔષધોપવાસ, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત અને અતિથિ સંવિભાગ વ્રત. બરાબર નથી કહો પડે. આ બધાનું વર્ણન આપણે ચોથી ઢાળમાં જોઈ લીધું છે. નાવ વી આર અપ્રોચિંગ ફિફ્થ ઢાળ. સો ફ્રોમ ટુડે વી આર સ્ટાર્ટિંગ ફિફ્થ ઢાળ. સી ઇટ્સ ઓન પેજ નંબર 137 ઇન માય બુક. થોડું એકાદ આગળ પાછળ હશે. હા સો લેટ મી મેક અનાધર ક્લાસિફિકેશન. અત્યાર સુધી આપણે શું જોયું? એક મિથ્યા દ્રષ્ટિનું પહેલી ચાર ગતિમાં ભ્રમણ કરે છે, દેટ વી સો ઇન ફર્સ્ટ ઢાલ, રાઈટ? પછી સેકન્ડ ઢાળમાં જ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ જોયું ને, એટલે ધીસ ઇઝ સેકન્ડ ઢાળ. થર્ડ ઢાળમાં આપણે સમ્યક દર્શનનું આખું સ્વરૂપ જોયું, એટલે ધીસ ઇઝ થર્ડ ઢાળ, રાઈટ? ફોર્થ ઢાળમાં આપણે સમ્યક જ્ઞાન અને શ્રાવકના અણુવ્રત જોયા ને, એટલે ધીસ પોર્શન વોઝ કવર્ડ ઇન ફોર્થ ઢાળ. નાવ વી આર કમિંગ ટુ આપણા જે મુનિરાજ હોય છે એના આખા ચારિત્રની આખી વાત આવશે. એટલે ફિફ્થ ઢાલમાં 12 ભાવનાનું વર્ણન આવશે અને સિક્સ્થ ઢાલમાં મુનિરાજના મહાવ્રતો છે એનું વર્ણન આવશે. તો ધીસ વિલ બી ફિફ્થ એન્ડ સિક્સ્થ ઢાલ. સમજાય છે ફ્લો કેવી રીતના જાય છે? ઓકે, તો વી કમ ઓન પેજ 137, રાઈટ? પાંચમી ઢાલ. પાંચમી ઢાલનું ટાઇટલ શું છે? 12 ભાવના ચિંતવન, તેનું કારણ અને તેના અધિકારી અને તેનું ફળ. ત્યાં 12 ભાવના શું છે પહેલા તો એ જોઈએ. કોઈ પણ જીવ જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી એ વૈરાગ્યમાં આગળ વધે છે, તો આપણે સ્ટોરીઝમાં વાંચીએ ને કે કોઈ પર્ટિક્યુલર રાજા હતા, સમ્યક દ્રષ્ટિ હતા, રાજમહેલ ઉપર બેઠા હતા અગાસી પર, અને સડનલી હી સો સમ ક્લાઉડ અને ધ ક્લાઉડ ડિસઅપિયર ઇન અ સેકન્ડ, ઓર હી વુડ હેવ સીન અ, હા, ખરતા તારાને શું કહેવાય ઇંગ્લિશમાં? હા, એટલે હી, હા, મીટિયોર ટાઈપ. હી સો સમથિંગ અને ઇટ ડિસઅપિયર્ડ ઇન અ સેકન્ડ. તો એમનાથી એમને એવો વિચાર આવે છે કે અરે ધ વર્લ્ડ ઇઝ સો ટેમ્પરરી, કોઈ મને શરણ આપનાર નથી, વેન આઈ એમ ગોઈંગ ટુ ડાય હુ વિલ ટ્રાય ટુ, એટલે હુ કેન હેલ્પ મી આઉટ. તો આવા જે વિચાર કરે છે જેનાથી એમનું વૈરાગ્ય વધે છે, દેટ વિચાર ઇઝ કોલ્ડ 12 ભાવના. સોરી, આપણે અહીંયા તો નાવ વી આર સીઈંગ અ ટોપિક કોલ્ડ 12 ભાવના. 12 ઇઝ 12. ભાવના એટલે એ જાતના ભાવો. સો દેર આર 12 ડિફરન્ટ ટાઈપના ભાવો કોઈ પણ જીવને થાય છે, દેટ ઇઝ કોલ્ડ 12 ભાવ. તો કોઈ પણ જીવ જ્યારે વૈરાગ્ય એમનું બહુ વધે છે અને દીક્ષા લેવા તૈયાર થાય છે, અથવા તો મુનિ દીક્ષામાં નિરંતર જેનો વિચાર કરે છે, એવા વિચારોને 12 ભાવના કહેવાય છે. સમજાય છે? ઇટ ઇઝ અ વે ઓફ થિંકિંગ. જેવી રીતના ફોર એક્ઝામ્પલ, આ છે તો એમના માટે, પણ આપણે પણ આપણી લાઈફમાં સપોઝ સમ નિયર એન્ડ ડિયર વન પાસે જવે, તો આપણે પણ વિચાર કરીએ ને કે અરે મારી સાથે આટલા વર્ષોથી રહ્યા હતા અને નાવ હી ઓર શી ઇઝ ગોન, રાઈટ? તો એવરીથિંગ ઇઝ સો ટેમ્પરરી, એવો આપણે પણ જ્યારે વિચાર કરીએ છીએ તો ઇટ ઇઝ કોલ્ડ 12 ભાવનાના વિચારો. એ 12 ભાવના એટલે એક સાથે બારે બારના વિચારો નથી, વન આફ્ટર ધી અધર યુઆર થિંકિંગ ઓફ વન ઓર ધી અધર, અને ધેટ થોટ પ્રોસેસ ઇઝ કોલ્ડ 12 ભાવના. સમજાય છે? તો આ 12 ભાવનાનું ચિંતન કોણ કરે છે એની વાત હવે આપણને કરે છે. અચ્છા, બિફોર આઈ મૂવ ઇન ટુ ધીસ, આ 12 ભાવના છે ને એવો ટોપિક છે વિચ ઇઝ વેરી વેલ સ્ક્રિપ્ટેડ ઇન જૈનિઝમ. એટલે દેર આર એન નંબર ઓફ પીપલ હુ હેવ રિટન ડિફરન્ટ ડિફરન્ટ 12 ભાવના. જેવી રીતના આ જે પાંચમી ડાલ છે ને, તો દેર આર સમ 13-14 સ્ટાન્ઝાસ, બાર તો બાર ભાવનાના છે અને ધેન સમ પ્રીફેઝ અને સમ પોસ્ટ. તો આ બાર ભાવના દોલતરામજીએ લખી છે. દોલતરામજી કરીને એક પંડિત થઈ ગયા 200 યર્સ હવે, તો એમણે લખી છે. પણ વી હેવ અ વેરી એન્શિયન્ટ બાર ભાવના કોલ વારસ અણુવેખા. આ બાર ભાવના કુનકુંડ આચાર્યએ લખી છે 2000 વર્ષ પહેલા. તો દેર આર સમ 100 odd ગાથા છે પ્રાકૃતની ઓરિજિનલ. તો ઈચ ભાવના એઝ 3 or 4, 4 or 5 અલગ અલગ ગાથાઓ, અને ઇટ ગોઝ ઇન અ વેરી ગુડ ફ્લો. એટલે ઇફ સમવન વોન્ટ્સ ટુ રીડ ઇટ તો આ બુક વાંચવા લાયક છે. આવી જ 12 ભાવના લગભગ, દેર આર પ્રોબેબલી 100 એટલીસ્ટ અલગ અલગ 12 ભાવના. એને ઘણી બધી તો તમે કદાચ સાંભળી પણ હશે, રાજા રાણા છત્રપતિ કરીને છે, કાર્તિકેયનું પ્રેક્ષા છે, જે કાર્તિકેય આચાર્ય, કાર્તિકેય અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા ઇઝ સેમ એઝ ભાવના, ઇટ ઇઝ સિનોનિમસ, રાઈટ? તો 12 અનુપ્રેક્ષા કહો કે 12 ભાવના કહો, ઇટ્સ વન એન્ડ ધ સેમ. તો એ કાર્તિકેય આચાર્ય થઈ ગયા, એ પણ દિગંબર આચાર્ય હતા, એમણે લખી છે. પછી આવી જ 12 ભાવના જ્ઞાનાર્ણવમાં લખેલી છે શુભચંદ્રાચાર્ય. પછી આવી જ 12 ભાવના બીજા બી કોક લખી છે. એક મિનિટ, આઈ ટેલ યુ. અકલંક આચાર્ય થઈ ગયા ને, અકલંક નિકલંક સ્ટોરી સાંભળી છે? તો એ અકલંક આચાર્ય હતા, જે હવે નિકલંક તો ડાઈડ ડ્યુરિંગ ઓલું રનિંગ ને એવી રીતના. પછી અકલંક જે રહી ગયા હતા, એ લેટર ઓન ટુક મુનિ દીક્ષા. અને એ અકલંક આચાર્ય ઘણા બધા સ્ક્રિપ્ચર્સ લખ્યા છે. એક તત્વાર્થ સૂત્ર શાસ્ત્ર સાંભળ્યું છે? એ તત્વાર્થ સૂત્ર ઉપર આખી મોટી ટીકા પણ એમણે લખી છે અકલંક આચાર્ય. તો આ અકલંક આચાર્યએ પણ 12 ભાવના લખી છે. એટલે 12 ભાવના ઇઝ અ વેરી વેલ ડિસ્ક્રાઇબ્ડ ટોપિક. આપણે પૂજામાં પણ દેવશાસ્ત્ર ગુરુની પૂજા ખ્યાલ છે? પેલું કેવલ રવિ કિરણો છે આપણે ગાઈએ ને હમણાં, ક્ષણભરની જરસો કી છે. એમાં પછી આગળ જયમાલામાં જાઉં તો એમાં પણ આખી 12 ભાવના. એટલે દેર આર સો મેની ડિફરન્ટ 12 ભાવના. સી, ઓલ ઓફ ધેમ વિલ હેવ ડિફરન્ટ સ્ટાન્ઝા, જે વર્ડિંગ્સ હશે અલગ છે, પણ બધાના મીનિંગ સેમ જ છે. ઓલ ઓફ ધેમ આર ડિસ્ક્રાઇબિંગ ધ સેમ થિંગ. અને 12 ભાવનાના 12 જે છે એ પણ ઓર્ડર વાઇઝ દે આર ફિક્સ. સો વી વિલ સી ધેટ એઝ વી ગો અલોંગ. તો પહેલાં તો આપણે શું વાંચીએ, વેર આર વી સ્ટાર્ટિંગ, કે આ 12 ભાવનાનું ચિંતન, આ 12 ભાવના ચિંતવવાનું કારણ, કે આ 12 ભાવનાનો વિચાર કોણ કરે છે, શું કામ કરે છે, અને એને એના ફ્રૂટ શું મળે છે, રાઈટ? એ દેટ ઇઝ ધ ટોપિક ઓફ ફર્સ્ટ ગાથા. મળી બધાને ફર્સ્ટ ગાથા? ઓકે. મુનિ સકલ વ્રતિ બળવાગી ભવ ભોગન તે વૈરાગી વૈરાગ્ય ઉપાવન માઈ ચિંતે અનુપ્રેક્ષા ભાઈ. દેર ઇઝ અધર ક્લાસ જેમાં પણ અમે 12 ભાવનાનું કરીએ છીએ. તો ત્યાં વી હેવ ડિસાઇડેડ દેટ વી વિલ સિંગ 12 ભાવના બાય ડિફરન્ટ ઓથર્સ એવરી ટાઈમ. આ બહુ 12 ભાવનાઓ છે ને, બહુ વૈરાગ્યદાયી હોય, આપણે ગાવા જેવી હોય. સો એવરી ટાઈમ યુ શુડ ગો હોમ અને સિંગ થ્રુ ઇટ. ઇટ ઇઝ અ વેરી ગુડ પોએમ. અહીંયા શું કહે છે, મુનિ કેવા છે? મુનિ સકલ વ્રતિ છે. સકલ વ્રતિ એટલે શું, કે એમણે હવે બધા મહાવ્રત લીધા છે, જે એટલે 5 પાપ આપણે જોયા ને, એની અગેન્સ્ટમાં એમને કમ્પ્લીટ ત્યાગ કર્યો છે. એટલે સર્વથા હિંસા નહીં કરે. મુનિરાજનું આચરણ કેવું હોય તમને ખબર? ક્યારે સાંભળ્યું છે? મુનિરાજના હાથમાં ઓલું પીચીને કમંડળ હોય ને, તો એ સેના માટે હોય? પીચી સેના માટે હોય ખબર? જીવનની રક્ષા કરવા માટે. એટલે ક્યાંય જઈને ક્યાંય બેસવું હોય એમને, તો ત્યાં ઘણી બધી કીડી હોય તો ઓલું એમ કરીને ઉડાવી ન દે. પહેલા તો રાહ જુએ એ બધી કીડીઓ બધી વહી જાય ને, બધી કીડીઓ વહી જાય એના પછી ઓલાથી આમ કરે. પોતાના બોડી પર કોઈ કીડી હોય તો આમ કરીને ઉડાવી ન દે, કેમ કે એ ઉડાવવાથી કીડીનો બોડી તો કેટલું ડેલિકેટ હોય ને, તો એમ કરવાથી એના હાથ પગ તૂટવાનો ડર રહે. અને એટલી પણ હિંસા મુનિરાજ ન કરે. હા, અહીંયા તડકો આવે છે ને, અને અહીંયા છાંયડો છે, તો જે માઇક્રોબ્સ હોય ને, જે આપણા બોડીમાં ને બધે જ હોય, તો એ માઇક્રોબ્સ આર વેરી ટેમ્પરેચર સેન્સિટિવ. તો મુનિરાજ છાંયડામાંથી આમ તડકામાં જાય ને, તો પીછીથી પહેલાં આખું શરીર સાફ કરે, કે જે પણ હોય બધા છાંયડાના છાંયડામાં રહે, અને દેન ઈ વિલ મૂવ. એટલું બધું એ જીવોનું ધ્યાન રાખે કે એક જીવની પણ હિંસા એમને કારણે ના થઈ જાય. સમજાય છે? એટલે એને હિંસા મહાવ્રત કહેવાય, કે મુનિરાજ કેવા છે, મહાવ્રતી છે. એક પણ જીવની હિંસા એમને કારણે ન થવી જોઈએ એ વિધા. પછી કેવા છે, બળભાગી છે. બળભાગી એટલે કે મહાપુરુષાર્થી છે. મહાપુરુષાર્થી છે. મુનિરાજનું જીવન કેવું હોય ખબર છે? આપણે કેવું હોય ખબર, નીચે બેઠા હોય, થોડીક વારમાં તાકી ગયા, પગ આમ કરી લીધા, ઓર થોડુંક આમ હલ્યા, થોડુંક આમ હલ્યા, ઊભા ઊભા પણ આપણે કંટાળી જઈએ, તો વી કીપ મૂવિંગ. મુનિરાજનું એવું જરાય ન હોય. અંદરમાં જેટલા ડિસિપ્લિન્ડ છે, બહારમાં બી એટલા ડિસિપ્લિન્ડ હોય. એક જગ્યાએ ઊભા હોય તો એક જ જગ્યાએ ઊભા રહે, કેમ કે આ પગ બી આમ હલાવે છે તો નીચે જીવોનો ઘાત થઈ શકે. સમજાય છે? અથવા બેઠા હોય તો ઓલવેઝ પદ્માસનમાં જ બેસે. પદ્માસન જોયું છે? આપણી નીચે ભગવાનની પ્રતિમા છે ને, આમ પગ આમથી આમ કરીને, દેટ ઇઝ કોલ્ડ પદ્માસન. તો મુનિરાજ જો બેસે ક્યાંય પણ, તો એ પોઝિશનમાં જ બેસે. યુ વિલ ફાઇન્ડ મુનિરાજ ઇન ઓનલી ટુ પોઝિશન, ઇધર સ્ટેન્ડિંગ ઓર સિટિંગ, પદ્માસનમાં. ઓર એલ્સ વેન હી ઇઝ વોકિંગ, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. સમજાય છે? વેન હી ઇઝ સ્ટડી, તો યુ કેન સી હિમ ઇન ઓનલી ટુ પોઝિશન. એટલા બહારમાં પણ એટલા ડિસિપ્લિન્ડ હોય. હવે જંગલમાં રાતના બેઠા હોય તો મચ્છર નો કરડે. સમજાય છે કે ને? મચ્છર કરડે, અથવા ઉપરથી વરસાદનો ટાઈમ હોય તો ટીપા પડતા હોય, અથવા તો બહુ ઠંડી હવા ચાલતી હોય, વોટ એવર ઇઝ ધ સિચ્યુએશન. એમને મુનિરાજને 22 પ્રકારના પરિષય હોય. પરિષય એટલે એક્સટર્નલ આવા ફેક્ટર્સ વિચ ટ્રબલ ધ બોડી. એ આવા 22 પ્રકારના પરિષયોનો વિજય કરે. વિજય કરે એટલે એના પર અટેન્શન ન જવા દે. પોતાનું આખું અટેન્શન આત્મા પર રાખીને હંમેશા આવી 12 ભાવનાનું ચિંતવન કરતા હોય. તો એ મુનિરાજ આવા બળભાગી છે, મહાપુરુષાર્થી છે. અને કેવા છે? ભવ ભોગન તે વૈરાગી, કે આ ભવમાં જેટલા ભોગો મળે છે ને, ભોગો એટલે શું, કે આઈ એમ હેવિંગ અ વેરી નાઇસ ફોન, ઓર આઈ હેવ અ વેરી નાઇસ હાઉસ, આઈ હેવ વેરી નાઇસ ક્લોથ, આ બધા ભોગો કહેવાય. ભોગ એટલે કે જેને તમે એન્જોય કરી શકો. આપણે જોયું હતું ને ભોગ અને ઉપભોગ, ભોગ અને ઉપભોગ જોયું ને હમણાં ચોથી ઢાલમાં. ઉપભોગ એટલે એવી વસ્તુ જે તમે વારંવાર યુઝ કરી શકો. જેવી રીતના વોચ હોય તો વોચ યુ કેન વેર અગેન એન્ડ અગેન, રાઈટ? અને ભોગ કોને કહેવાય? જે એકવાર તમે એન્જોય કરી શકો, લાઈક યોર ફૂડ, કે એવી કોઈ વસ્તુ જે તમે એકવાર ખાઓ અને ઇટ ગેટ્સ યુઝ. સ્ટેટ અગેન, ફિક્સ્ડ એન્ડ સર્ક્યુલેટિંગ કેપિટલ. ઓકે, તો મુનિરાજ કેવા હોય? કે આ ભોગોથી વૈરાગી હોય. વૈરાગી એટલે શું? કે એમને આ બધામાં કોઈ અટેચમેન્ટ કે રાગ દ્વેષ પરિણામ હોતા નથી. કે મને આવી જ વસ્તુ જોઈએ છે, મને આવી વસ્તુ નથી જોઈતી. નથી જોઈતી એટલે ડિસલાઇક, રાઈટ? દ્વેષ. અને આવી જોઈએ છે, વિચ મીન્સ રાગ. તો મુનિરાજને એવો રાગ દ્વેષ હોતો જ નથી. તો રાગ દ્વેષ નથી, વૈરાગી છે, એટલે બધી વસ્તુ છોડીને જંગલમાં રહે છે. કે હી ડઝન્ટ વોન્ટ ટુ ગેટ બોધર્ડ બાય એની ઓફ ધીસ થિંગ્સ. સી, વિચાર કરજો, જ્યારે વેન વી ડિન્ટ હેવ ફોન્સ અર્લિયર, વી ડિન્ટ હેવ વોટ્સએપ ઓર એનીથિંગ, અવર માઇન્ડ વોઝ સો ફોકસ્ડ, રાઈટ? આપણે કોઈ પણ એક વિચાર વસ્તુ પર વિચાર કરવો હોય, કંઈક વાંચવા બેસવું હોય, તો વી કુડ રીડ ઇટ વિથ ફુલ અટેન્શન. હવે થોડુંક વાંચવા બેસે ત્યાં આપણને વિચાર આવે, અરે જરાક ચેક તો કરી લો શું આવ્યું, કંઈ આવ્યું હશે. સમજાય છે? તો ધીઝ, ધ મોર ધ ફેસિલિટીઝ યુ હેવ, ધ મોર ડિસ્ટ્રેક્શન ઇટ કોઝિસ. એટલે મુનિરાજ ગોઝ ઇન ધી અધર ડિરેક્શન, હી ડઝન્ટ વોન્ટ એની ફેસિલિટી. સો દેટ એમનું મેન્ટલ ડિસ્ટ્રેક્શન ન થાય. મુનિરાજનું મોટો શું છે કે આખો ટાઈમ એમને પોતાના આત્માના વિચાર ચિંતન મનન અથવા ભગવાનની સ્તુતિ ભક્તિ આદિમાં જ એમનો ટાઈમ જાય. તો હી ડઝન્ટ વોન્ટ એની ડિસ્ટ્રેક્શન. એના માટે જ થઈને જંગલમાં એવી જગ્યાએ જઈને બેસે કે કોઈ એનિમલ્સ બી ન આવે, કેમકે એનિમલ આવે ને કંઈક અવાજ કરે તો પણ એમને ડિસ્ટ્રેક્શન થાય. તો એવી જગ્યાએ જઈને બેસે કે કોઈ એનિમલ પણ ના આવે. જેવી રીતના એકદમ માઉન્ટનના ટોપ પર જઈને શું કામ બેસો? તે જોયું હશે ને આપણા બધા તીર્થ ક્ષેત્ર એકદમ માઉન્ટન્સ ઉપર જ છે. શું કામ? આટલું ચડીને પણ એટલા માટે જાય કે નો બડી વિલ બોધર મી ધેર, ઇટ ઇઝ અ કમ્પ્લીટલી સિક્લુડેડ પ્લેસ. એના માટે તો એ મુનિરાજ આવા ભોગોથી વૈરાગ્ય હોય છે. હવે વૈરાગ્ય, વૈરાગ્ય ઉપાવન માઈ, વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે ચિંતે અનુપ્રેક્ષા ભાઈ. અનુપ્રેક્ષા એટલે ભાવના, ભાવનાનો વિચાર કરે છે. જો આપણે એનો ભાવાર્થ વાંચીએ છીએ, પાંચ મહાવ્રતોને ધારણ કરનાર, પાંચ મહાવ્રત આપણે આ જોયું ને, મહાવ્રતી મુનિરાજ છે. તો મુનિઓ આવા પાંચ પ્રકારના મહાવ્રતને ધારણ કરે છે. ભાવલિંગી મુનિરાજ મહાપુરુષાર્થવાન છે. હા, એ બાર માંથી આજે પાંચ મે પાંચ વ્રત જે કીધા ને, દેટ ઇઝ મેન પાંચ. લેટ મી રાઇટ ઇટ ડાઉન હિયર. ધીઝ આર ફાઈવ, ધીઝ આર થ્રી, ધીઝ આર ફોર. હવે એકચ્યુઅલ જે વ્રતો છે ને એ તો આ પાંચ છે, કેમકે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, એનાથી અગેન્સ્ટમાં પાંચ પ્રકારના વ્રત જે લીધા છે, દેટ ઇઝ અહીંયા અણુવ્રત અને અહીંયા મહાવ્રત. ધ સેમ ફાઈવ. અણુ એટલે પાર્શિયલ, અણુ એટલે લાઈક એટમ, તો પાર્શિયલ વ્રતો છે, અને મહા એટલે કમ્પ્લીટ વ્રતો છે, રાઈટ? હવે અહીંયા આ પાંચને ફર્ધર સપોર્ટ કરવા માટે, ફર્ધર કોરાબરેટ કરવા માટે ધેર આર અધર થિંગ્સ. તો ધીઝ અધર થિંગ્સ આર નોટ વ્રત બાય ઇટસેલ્ફ. જેવી રીતના આમાં શું છે, દિગ વ્રત છે. દિગ વ્રત એટલે કે આઈ વિલ લિમિટ માય ધ સ્પેસ ઇન વિચ આઈ વિલ ગો અરાઉન્ડ. જેવી રીતના અત્યારના ટુડે વી હેવ નો લિમિટ, વી ફ્લાય ટુ યુએસ, વી ફ્લાય ટુ એનીવેર. પણ જે હવે વ્રતી થઈ ગયા છે, હી વોન્ટ્સ ટુ લિમિટ હિમસેલ્ફ. તો હી વિલ સે આઈ વિલ મૂવ ઓનલી ઇન ઇન્ડિયા, આઈ વિલ નોટ ગો આઉટસાઇડ ઓફ ઇન્ડિયા. તો હવે દેટ મોશન ઇઝ નોટ અ વ્રત બાય ઇટસેલ્ફ, પણ ઇટ હેલ્પ આ બધા વ્રતો, કેમકે હવે એમને એટલી જગાનો જ બધો વિચાર કરવાનો છે. એની બહારની વસ્તુઓની હિંસાના કે આથી પાપો એમને લાગતા નથી. સમજાય છે? એટલે એકચ્યુઅલી ધીઝ આર ધ મેઇન વ્રત. એટલે ક્યાંય પણ તમે મુનિરાજનું વર્ણન વાંચશો ને, તો એમાં એમ જ કહેવા છે મહાવ્રતી. એટલે પાંચ પ્રકારના મહાવ્રત લીધા છે મુનિરાજને. એકચ્યુઅલી આ તો હોતું જ નથી, કેમકે આ તો આ જે પાર્શિયલ વ્રતી છે એમના માટે છે, ફોર પ્રેક્ટિસિંગ કમ્પ્લીટનેસ. નાઉ હી હેઝ ઓલરેડી અચીવ કમ્પ્લીટનેસ, સો હી ડઝન્ટ વોન્ટ આ બધું. એટલે એમને તો અહીંયા ખાલી મહાવ્રત છે. દેર આર ફાઈવ ટાઈપ્સ ઓફ મહાવ્રત. એ કયા છે પાંચ મહાવ્રત, એના પણ નામ આપણે જોઈ લઈએ. આમાં નથી, જેવી રીતના ઓલામાં હતું અહિંસા અણુવ્રત, અહીંયા હતું અહિંસા અણુવ્રત, હિંસાની અગેન્સ્ટમાં. અહીંયા આવશે અહિંસા મહાવ્રત. જેવી રીતના અહીંયા શું હતું, જેવી રીતના અહીંયા તો એમને કોઈ પણ વસ્તુની હિંસાનો ત્યાગ નથી, રાઈટ? અહીંયા અહીંયા આ જીવોને ત્રસ જીવોની હિંસાનો ત્યાગ છે, જે બે સેન્સથી ઉપર હોય, જેવી રીતના કીડી મકોડા આદિ, મચ્છર આદિ. પણ જે પાંચ વસ્તુ છે, એક ઇન્દ્રિય છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ ને વનસ્પતિ, આ પાંચ વસ્તુનો ત્યાગ અહીંયા થઈ શકતો નથી, કેમકે આ જીવો હજી સંસારમાં રહે છે આપણી જેમ. તો ઘરે જમવાનું પણ બનાવે, અથવા કંઈ બિઝનેસ બી કરતા હોય, તો બિઝનેસ કરતા હોય જમવાનું આથી બનાવે, તો પાણી હોય ને એ બધું ગેસ અગ્નિ ને બધું કરે, તો એના માટે જઈને આમને એ જીવોની હિંસા તો થાય છે. મુનિરાજને કેવું છે, નાઉ હી હેઝ નો લૌકિક પ્રયોજન, એટલે કોઈ પણ બિઝનેસ કે કાંઈ જ નથી, તો એમને કોઈ જાતની હિંસાનો દોષ લાગતો નથી, એટલે એ મહાવ્રતી છે. સમજાય છે? મિથ્યા દ્રષ્ટિ જયારે આ વ્રતો લે ને તો એ બહાર માં કદાચ એને ફોલો કરવાની ટ્રાય પણ કરે તો પણ અંદર થી એની બિલીફ શું છે, અંદર જે એની બિલીફ તો એમ જ છે કે હું શરીર છું. તો એ સેમ વસ્તુ ઓલા ઇન્સેક્ટ માટે પણ માને છે કે આ ઇન્સેક્ટ છે એ જ એનો જીવ છે. સમ્યક દ્રષ્ટિ શું માને છે કે અરે એ ઇન્સેક્ટ નથી, એ ભગવાન આત્મા છે. જેવી રીતના હું આત્મા છું એવો જ ઈ પણ આત્મા છે. તો આય અને ઈ અને આ ભગવાન ત્રણેયનો આત્મા સેમ છે એવું સમ્યક દ્રષ્ટિ જીવ વિચાર કરે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ શું વિચાર કરે છે કે હું તો આ બોડી છું, આઈ એમ હ્યુમન અને દેટ્સ એન એન્ટ. તો એ એન્ટનો વિચાર કરીને એને બચાવવાની ટ્રાય કરે છે, સમજાય છે? એટલે હી હેઝ ક્રિએટેડ અ ડિફરન્સ ધેર ઓનલી. એને તો એ બોડી જ જીવ લાગે છે. એટલે એના જે વ્રતો છે ઇટ્સ ઓલ ફેક વ્રતો. ઓકે ચલો આગળ. તો પાંચ મહાવ્રતોને ધારણ કરનાર ભાવલિંગી મુનિરાજ મહાપુરુષાર્થવાન છે. પાંચ મહાવ્રતોને ધારણ કરનાર મુનિરાજ મહાપુરુષાર્થવાન છે. આ ભાવલિંગી શું છે? ભાવલિંગી શું છે? સી કોઈ પણ આપણે વસ્તુ કરીએ ને તો દેર આર ટુ પાર્ટ્સ ટુ ઇટ. વન ઇઝ વોટ વી ફીલ ફ્રોમ ઇનસાઇડ અને વન ઇઝ વોટ અપિયર્સ ફ્રોમ આઉટસાઇડ. ફોર એક્ઝામ્પલ દેર આર ફ્યુ સેટ ઓફ એક્ટર્સ અને એક એક્ટર મેલ છે પણ હી ઇઝ ડુઈંગ અ ફિમેલ રોલ ઓન ધ સ્ટેજ. તો વોટ અપિયર્સ ફ્રોમ આઉટસાઇડ ઇઝ અ ફિમેલ અપિયરન્સ, પણ વોટ હી ફીલ્સ ફ્રોમ ઇનસાઇડ કે હી ઇઝ અ મેલ, રાઈટ? એવી જ રીતે વોટ શી વોઝ આસ્કિંગ જસ્ટ નાઉ કે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય અને એણે બહારમાં બધા વ્રતો લઈ લીધા તો વોટ અપિયર્સ ફ્રોમ આઉટસાઇડ ઇઝ ઓલ ઓફ ધીઝ વ્રતો ઓનલી. કેમ કે બહારથી કોઈ બીજાને તો આઈ કાન્ટ સી યોર બિલીફ, આઈ કેન સી ઓનલી વોટ ઇઝ અપિયરિંગ ફ્રોમ આઉટસાઇડ, રાઈટ? તો એને કહેવાય દ્રવ્યલિંગ. દ્રવ્યલિંગ એટલે વોટ ઇઝ અપિયરન્સ, અને ભાવલિંગ એટલે કે વોટ ઇઝ ઇનસાઇડ ઓફ યુ, વોટ આર યુ થિંકિંગ, વોટ આર યુ બિલીવિંગ, તમારા ભાવ કેવા છે, સમજાય છે? તો સમ્યક દ્રષ્ટિના જીવો ભાવ, એના ભાવ પણ એના સમ્યક દ્રષ્ટિ જેવા છે, રાઈટ? એટલે ભાવલિંગી મુનિરાજ જે હોય છે દેટ ઇઝ અ કરેક્ટ મુનિરાજ. અને જે દ્રવ્યલિંગી છે, દ્રવ્યલિંગી મીન્સ કે ખાલી બહારથી એવા દેખાય છે પણ અંદરથી ભાવ કાંઈ નથી, તો હી ઇઝ નોટ અ કરેક્ટ મુનિરાજ, સમજાય છે? ઓકે. તો પાંચ મહાવ્રતોને ધારણ કરનાર ભાવલિંગી મુનિરાજ મહાપુરુષાર્થવાન છે. કેમ મહાપુરુષાર્થવાન છે? કેમ કે તેઓ સંસાર, શરીર અને ભોગોથી અત્યંત વિરક્ત છે. સંસાર એટલે શું? કે આપણી આજુબાજુ જે આ બધું આખું જે જમેલો આપણે રાખીને બેઠા છીએ, વી હેવ રિસ્પોન્સિબિલિટીઝ, વી હેવ લોન્સ ટુ બી પેડ, વી હેવ ધીસ, વી હેવ દેટ, એ બધું સંસાર છે બહારની વસ્તુઓમાં. એકચ્યુઅલી તો જીવના જે પરિણામ થાય છે ને કે મને આ વસ્તુ ગમે છે, આ મારા પેરેન્ટ્સ છે, અમારા ડોટર સન આદિ છે, અમારા સિબ્લિંગ્સ છે, ધીઝ આર માય પીપલ, ધીઝ આર નોટ માય પીપલ, ધીઝ આર ડિફરન્ટ પીપલ, આ બધા જીવના ભાવો જ એકચ્યુઅલી સંસાર છે. પછી બીજું શું છે? શરીર. આ શરીર કેવું છે, જાડું છે, પતલું છે આદિ આદિ. અને ભોગો. ભોગો એટલે કે બહારની બધી બીજી બધી સામગ્રી. આ બધી જ વસ્તુઓથી મુનિરાજ કેવા છે? વિરક્ત છે. અને જેવી રીતે કોઈ માતા પુત્રને જન્મ આપે છે, કોઈ મધર હોય એને એનું ચાઇલ્ડ કેટલું વાલું હોય ને, એને એનું ચાઇલ્ડ બહુ ગમે ને, એવી જ રીતે મુનિરાજ આ બાર ભાવનાના ચિંતવનથી વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. તેવી રીતે આ બાર ભાવનાઓનું, બાર ભાવનાઓ વૈરાગ્યને પેદા કરે છે, તેથી મુનિરાજ આ બાર ભાવનાઓનું ચિંતવન કરે છે. આ બાર એટલે આ પ્રકારના થોટ્સ આજે આપણે આગળ જોશું. એવું થોટ્સ વિચાર કરતા જ કોઈ પણ જીવને વૈરાગ્ય આવી જાય. મુનિરાજને જવા દો. જો ફોર એક્ઝામ્પલ આપણે એક બીજી એક બાર ભાવના છે, મંગતરાયજી કરીને લખેલી છે. ઇટ્સ અ વેરી બિગ બાર ભાવના. કેમ કે દરેક ભાવનામાં ચાર ચાર શ્લોક છે, એટલે ઇટ વિલ ટેક યુ ગુડ 20 મિનિટ્સ. પણ આઈ વિલ જસ્ટ રીડ એની અનિત્ય ભાવના. ઇટ્સ વેરી બ્યુટિફુલી રિટન. જો સાંભળજો, કહા ગયે ચક્રી જિન જીતા ભરત ક્ષેત્ર સારા. ભરત ચક્રવર્તી હતા જેને આખું ભરત ક્ષેત્ર જીત્યું, ક્યાં ગયા? ભરત ચક્રવર્તી ને જવા દો, હમણાં જે એલેક્ઝાન્ડર થઈ ગયા ને, હી વોઝ રિયલ ને, આપણને બધાને સ્ટોરી ખબર છે. હી વન ઓલ ધ કોન્ટિનેન્ટ. ક્યાં ગયો? કહા ગયે વહ રામ અરુ લક્ષ્મણ જિન રાવણ મારા, કહા કૃષ્ણ રૂકમિણી સતભામા અરુ સંપતિ સગરી. કૃષ્ણ તો વોઝ વેરી રિચ પર્સન, આખી દ્વારકા નગરી હતી. એવું કહેવાય દ્વારકા નગરી વોઝ મેડ વિથ ગોલ્ડન ફોર્ટ્સ, એના ગોલ્ડની બધી વોલ્સ હતી, અને એના ફોર્ટની વોલ્સ બધી ગોલ્ડન હતી, અને બધા ડાયમંડ એમાં નાખ્યા હતા. એ લોકોના બેડ્સ હતા ને, એ બેડ વર પૂરા મેડ વિથ ડાયમંડ એટ દેટ ફોર્ટ. ચૂબે નહીં, મતલબ એના ઉપર મખમલ ને બધું નાખ્યું હોય ને, તો એ બધું ક્યાં ગયું? વેર ઇઝ ઓલ ધેટ પ્રોપર્ટી, રાઈટ? કહા ગયે વહ રંગ મહલ અરુ સુવર્ણ કી નગરી. સુવર્ણ એટલે ગોલ્ડન ની નગરી. ક્યાં ગઈ? નહીં રહે વહ લોભી કૌરવ. કૌરવ હતા ને પાંડવ ને કૌરવ, તો કૌરવ આર વેરી ગ્રીડી, દે વોન્ટેડ ધી એન્ટાયર કિંગડમ. જૂજ મરે રણ મેં, રણ મેં ફાઇટિંગમાં બધા જૂજીને એટલે ફાઇટ કરીને બધા મરી ગયા. ગયે રાજ તજ પાંડવ વન મેં અગ્નિ લગી તન મેં. સ્ટોરી ખબર છે, એકવાર પાંડવ ઓલું મહાભારત જીતી ગયા, આફ્ટર ધેટ જ્યારે એના પછી આ જે નેમિનાથ ભગવાન હતા ને, નેમિનાથ ભગવાન મોક્ષે એટલે ત્યાં તીર્થંકર બની ગયા, અને આ સાઈડ જે જે કૃષ્ણને હતા, તો કૃષ્ણ ડાઈડ. વેન કૃષ્ણ ડાઈડ અને બલરામ એમનું બોડી છ છ મહિના સુધી લઈને ફરતા હતા, એ સાંભળીને પાંડવોને વૈરાગ્ય થઈ ગયા. તો દે ટુક દીક્ષા નેમિનાથ ભગવાન પાસે, અને દીક્ષા લીધી. તેમાં પછી જે કૌરવ હતા ને, એમાં દુર્યોધનનો ભત્રીજો, એનો નેફ્યુ, હી ગોટ વેરી એંગ્રી એટ ધીસ, કે આ ઓલા જ પાંડવ છે, એક તો મારા કાકાને બધાને મારી નાખ્યા, અને હવે પાછા અહીંયા ડોંગ ડોંગ કરે છે દીક્ષા લઈ. તો એમણે શું કર્યું કે બધા દાગીના લીધા, એને રેડ હોટ, રેડ હોટ આયન જોયું છે ને, એવું રેડ હોટ બનાવ્યું ને એમને પહેરાવી દીધા. તો ધ બોડી સ્ટાર્ટેડ બર્નિંગ. તો ત્રણ પાંડવ તો એમાં પોતાનો ધ્યાનમાં લાગીને મોક્ષે ગયા, અને બીજા બે દેવમાં ગયા. તો એ બે દેવલોકમાં ગયા. તો ગયે રાજ પાંડવ, ગયે રાજ તજ પાંડવ વન મેં અગ્નિ લગી તન મેં. મોહ નીંદ સે ઉઠરે ચેતન જૂઠે જગાવન તુજે જગાવન કો હો દયાલ ઉપદેશ કરે ગુરુ બાર અભાવન. તો એટલે કે આપણે બધા મોહમાં છે ને, અટેચમેન્ટમાં છે આપણે, એઝ ઇફ કે કોઈ દારૂ પીધું હોય ને તો કેવો એને કાંઈ ભાન ન હોય, એવી રીતે આપણે બધાએ મોહનું દારૂ પીધેલું છે અને આપણને રિયાલિટીનું કાંઈ ખબર નથી. તો ગુરુ આપણને જગાવવા માટે બાર ભાવનાનો ઉપદેશ આપે છે, સમજાય છે? તો આવી બધી જ બાર ભાવનો આવી એકદમ વૈરાગ્યમય હોય છે, કે એને તમે વાંચો તો દેટ ઇટસેલ્ફ ઇઝ વેરી ટચિંગ. આપણને એને વાંચીને જ એકવાર આમ વિચાર આવે કે યાર શું કરીએ છીએ આપણે લાઈફમાં, સમજાય છે? તો એવો વિચાર મુનિરાજ કોન્સ્ટન્ટલી એમના આખા જીવનમાં કરતા હોય છે. સી આઈ ડોન્ટ નો ઇફ યુ નો, પણ મુનિરાજ પાસે પીછી હોય કમંડલ હોય, દે હેવ નથિંગ એલ્સ. બહુ બહુ તો ક્યાંક બેઠા હોય ને, અને કોઈક એમને શાસ્ત્ર આપી જાય, અને ઇફ હી વોન્ટ્સ ટુ રીડ, એમને જો એવા ભાવ થાય તો હી વિલ ટેક ધ શાસ્ત્ર, થોડું વાંચશે, પછી એમને જ્યારે અહીંથી બીજે ક્યાંય જવાનો ભાવ થાય તો હી વિલ નોટ કેરી ઇટ, હી વિલ પુટ ઇટ ધેર. આપણા જ્યાં સમય સારાથી બધા શાસ્ત્ર બન્યા છે ને, તો મુનિરાજે લખ્યા છે, તો ત્યારે તો તાડપત્ર પર લખતા હતા. તો એક ગાથા સપોઝ તાડપત્ર પર લખી, દેન હી વિલ નોટ કેરી વિથ ઇટ, હી વિલ જસ્ટ લીવ ધ ગાથા ધેર, સમજે છે? ઇટ કેન ફ્લાય અવે, સમ એનિમલ કેન ઈટ, એનીથિંગ કેન હેપન. ના, કેમ કે મુનિરાજ ને એનું એમને તો ભાવ તો એમણે લખી નાખ્યું, હવે એ બધું એટલો બધો વિચાર કરવા બેસે તો એમના આત્માનું શું થાય, સમજાય ને? મુનિરાજ નું તો આખું અટેન્શન એમના આત્મા ઉપર છે, એટલે એમને બહારની કોઈ જ વસ્તુનો દોષ નથી લાગતો. એમની પાછળ આપણા જેવા શ્રાવક જે હોય ને એ બધું કલેક્ટ કરીને જમા કરે, તો મુનિરાજ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં શ્રાવક જાય અને એમણે જે લખીને મૂક્યું એ વિલ કલેક્ટ એવરીથિંગ, એમ કરીને આટલો થપ્પો થઈ જાય તાડપત્રનો. દેન દે વિલ આસ્ક, ત્યારે તો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ કે કંઈ નહોતું, તો દે વિલ આસ્ક સમ પર્સન કે યુ આર નોલેજેબલ, યુ આર સ્ટડીડ, તો પ્લીઝ રાઇટ ઇટ ડાઉન ઇન અ પીસ ઓફ પેપર. તે બધી ગાથાઓ કોઈ પીસ ઓફ પેપરમાં લખી અને એક ચાર પાંચ પેજ થયા હશે 400-500 ગાથાના, અને પછી દેન આફ્ટર 1000 યર્સ સમબડી ગોટ દેટ પીસ ઓફ પેપર અને દે થોટ ઓફ રાઇટિંગ ફર્ધર એક્સપ્લેનેશન ઓફ ઈચ ગાથા. સમજાય? ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ફોર અસ ટુ ગેટ ધોઝ શાસ્ત્ર. ઇટ વોઝ નોટ રેડીમેડ કે કુનકુંદ આચાર્ય લખ્યું કે યસ પ્લીઝ પબ્લિશ. કુનકુંદ આચાર્ય તો ત્યાં મૂકીને વયા ગયા હતા. માય પોઈન્ટ વોઝ કે આ મુનિરાજ એમને તો જે અંદરની ભાવના થાય અથવા એમને જેટલું નોલેજ હોય એટલો જ વિચાર કરે. હી હેઝ નો અધર સપોર્ટ, દેર ઇઝ નો રીડિંગ, દેર ઇઝ નો લિસનિંગ, કોઈ પ્રવચન કે કંઈ સાંભળતા નથી. સમજાય? તો આખો દિવસ કરે શું? દેટ ઇઝ માય ક્વેશ્ચન. આત્માનું ધ્યાન બરાબર છે, પણ આપણે 5 મિનિટ બેસી આત્માનું ધ્યાન કરવા તો કેટલી વાર આત્માનું ધ્યાન થાય? દેન વી ગો અરાઉન્ડ એન ઓન, બરાબર? હવે અગ્રી કે મુનિરાજ હેઝ બેટર લેવલ દેન અસ, એમની સ્ટેબિલિટી ઇન એવરીથિંગ ઇઝ ઇમ્પ્રુવડ. ઇવન દેન યુ કાન્ટ થિંક અબાઉટ આત્મા 24 આવર્સ, નહીં તો ભગવાન થઈ જાય ને, રાઈટ? નહીં તો ભગવાન થઈ જાય. હા, એટલે બાકીના ટાઈમમાં કોન્સ્ટન્ટલી આ 12 ભાવનાઓનું ચિંતન એમનું ચાલુ જ છે. એમાં વળી ઘડીકમાં કંઈક અનિત્ય ભાવનાનો વિચાર કરે છે, ઘડીકમાં બોધિ દુર્લભ ભાવનાનો વિચાર કરે છે, ઘડીકમાં પછી તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરે એટલે લખે નહીં, પણ એમને અંદરથી તેમના ગુણોનો વિચાર આવે તો એમને કોઈ મેમોરાઇઝ સ્તુતિ પણ ન હોય, એ તો જે ભાવ આવે એ પ્રમાણે શબ્દ નીકળે અને કંઈક બને અને કંઈક ન પણ બને, ઘણી વાર ખાલી વિચાર જ આવે. સમજાય? તો મુનિરાજનું કોન્સ્ટન્ટલી આવો વિચારોમાં 12 ભાવનાઓનું ચિંતન ચાલુ જ છે, જેનાથી એમને કોન્સ્ટન્ટલી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ચાલો, તો આપણે નેક્સ્ટ ક્લાસમાં આગળ આ ભાવનાનું ફળ અને એક એક ભાવના પછી લેવાનું શરૂ કરશું. નેક્સ્ટ ક્લાસમાં બધા 12 ભાવના ખાલી નામ યાદ કરીને આવશે, ખાલી નામ, અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, બરાબર, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ, દુર્લભ, ધર્મ, આટલા સિમ્પલ નામ છે. 12 ભાવનાના નામ યાદ હશે ને તો તમને એનો ઓર્ડર શું છે, એમાં શું વાત કરવામાં આવે છે, હાઉ ઇઝ વન ડિફરન્ટ ફ્રોમ ધી અધર, એ તમને બહુ ઇઝીલી સમજાશે. ઓકે, ચાલ, જીવવાણી સ્તુતિ. હે જીવવાણી ભારતી તોઈ જપો દિન રેન, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જીન વાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો, સો વાણી મસ્તક નમો સદા દેતો. બોલો જીન વાણી માત નો જય.